પ્રાર્થના એક એવો સેતુ બની જાય છે કે જે દ્વારા પરમાત્માની સાથેનો સંપર્ક સાધાય અને તે સેતુનો લાભ મળીને જીવાત્મા પરમાત્મા પ્રત્યે અભિમુખ બને છે અને પરમાત્માના અનુગ્રહનો અનુભવ પણ સહેલાઈ કરી શકે છે. આપણે જપ કરતા હોઈએ, ધ્યાન કરતા હોઈએ તે વખતે પણ જો આત્મામાં એકાગ્રતાનો અનુભવ ના કરતું હોય, બહિર્મુખ બનીને સંસારના જુદા જુદા પદાર્થો અથવા વિષયો પર પ્રવાહિત થતું હોય તો તે વખતે પણ ગભરાવાને બદલે જો આપણે પરમાત્માની પ્રાર્થનાનો આધાર લઈએ, પરમાત્માને મનોમન કહીએ, પ્રભુ મારા મનને સ્થિર કરો, એકાગ્ર કરો, મારી જે વિષય વતી વૃત્તિ છે તે વૃત્તિને પરિણામે પેદા થયેલી ચિત્તની ચંચલતા છે તે ચિત્તની ચંચલતાનો શમન કરો. આવી જો પ્રાર્થના આપણે અંતરના અંતર કરવાથી પરમાત્માને આપણી પાસે છે માનીને કરીએ તો તેના પરિણામ સ્વરૂપે પરમાત્માની કૃપાનું અવતરણ થાય અને આપણું મન ઉત્તરોત્તર ધ્યાનની અંદર જપની અંદર એકાગ્રતાનો અનુભવ કરતો થાય. આ પરમાત્મા જે સંબંધ સમિતિ છે તે પરમાત્માની સહાયતા આપણે જાણે જોઈએ ત્યારે માનતા નથી. તે તો સહાયતા પહોંચાડવા માટે નિષ્ફળ થયા છે, છૂટે આપે પોતાની મદદની વર્ષા આપણા પરમાત્મા માટે આપી, પરંતુ આપણે તેની મદદ માંગવા માટે તૈયાર કરવી. આપણે આપણા હૃદયના બધા જ બારી બારણાને બંધ રાખીને તેમની ખોરડાની અંદર જશું એને બદલે જો આપણે આપણા હૃદયના બારી બારણાને ઉઘાડા રાખીએ, મનને પરમાત્મા પ્રત્યે થોડું અભિમુખ અને પરમાત્માની શ્રદ્ધા ભક્તિથી સંપન્ન બનીને પરમાત્માની સહાયતાને માટે કામના કરીએ, યાચના કરીએ, એના પરિણામે આપણને પરમાત્માની કૃપાનો લાભ મળે. અર્જુને પરમાત્માની પ્રાર્થના કરી કે મારું મન કોઈ પણ પ્રકારની નિશ્ચયની असे पहुंची शकतो किन कर्तव्य विमूल एबसंट माइंडेडनेस मारा मन में भूल गई है। तमे एवो अनुग्रह करो कि मने समझाय के मारे माटे शू आदर्श छे, शू करवू जोईए, शू ना करवू जोईए। तो परम कृपाणु परमात्मा एक भगवान कृष्ण तेना उपर कृपाणु वर्षा वर्षा એમ જે જીવ પણ પરમાત્માની કૃપાને માટે તલસે છે, આખું બને છે, તેના ઉપર પણ પરમાત્મા કૃપા કરશે। અર્જુનની કયા પણ પરમાત્માની કૃપાને લીધે થઈ છે। શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના અંતે અર્જુનને માટે કહેવામાં આવ્યું કે અર્જુને કહ્યું કે આવું યુદ્ધ હું લડીશ નહીં, આ તો પાપ આપનારો થશે। એટલે ધનુષ્ય બાળને મૂકીને પોતે રથની અંદર બેસી ગયો। અર્જુનની દશા આવી હતી, પરંતુ ગીતા જયારે પરિસમાપ્તિ પર પહોંચી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને પૂછ્યું, કચ્ચિદે તત્શ્રુતમ પાર્થ ત્વયૈકાગ્રેણ ચેતસા કચ્ચિદજ્ઞાન સંમોહ પ્રણસ્તસ્તે ધનંજય। અત્યાર સુધી મેં તને જે સદુપદેશ સંભળાવ્યો તે સદુપદેશ શ્રવણ તે એકાગ્ર ચિત્તે કયા એકાગ્ર ચિત્ત છે, એકાગ્ર ચિત્તે જો તે શ્રવણ કર્યું હશે તો અંજે હું જે કહેવા માંગતો હતો તે સુચારુ રીતે સમજી શક્યો હોય છે। સદુપદેશનું શ્રવણ, કથાનું શ્રવણ એકાગ્ર ચિત્તે કરાવવું જોઈએ તો આપણે સારી પ્રતિ સમજી શકીએ, સમજવાની શક્તિ આપણને અંદર રાખે। કથા શ્રવણ વખતે અથવા સદુપદેશના શ્રવણ વખતે આપણી બધી જ ઇન્દ્રિયો જેની પાસેથી આપણે શ્રવણ કરવાનું છે તેના પ્રત્યે કેન્દ્રિત કરવી જોઈએ। તો કથા શ્રવણ એક સાધના બની અને કથાનું જે કથન કરતા હોય તેમણે પણ પોતાનું ધ્યાન સંસારના સર્વ પ્રકારના લૌકિક પારલૌકિક વિષયોમાંથી પાછું વાળી અને કથાની જે મુખ્ય વસ્તુ હોય તેના પ્રત્યે જ કેન્દ્રિત થાય તો જ તે કથા સુચારુ રીતે થશે। તો ઘણી મુશ્કેલી એક વાક્યતા સૂત્રાત્મકતા કથાની અંદર આવેલી વચ્ચે વચ્ચે મન ચંચળ થવાનું એટલે ભગવાન કહે છે, અર્જુન પૂછે છે કે મેં તે અને જે કહ્યું તે તો એકાગ્ર ચિત્તે સાંભળ્યું અને જે એકાગ્ર ચિત્તે સાંભળ્યું હોય તો અજ્ઞાનના પરિણામે પહેલા થયેલો આવો સંમોહ મટ્યો, કચ્છી અજ્ઞાન સંમોહ પ્રણસ્પષ્ટે ધન્યું। સંમોહ હંમેશા અજ્ઞાનને લીધે છે, મોહ પણ અજ્ઞાનને લીધે છે। અજ્ઞાન એટલે પોતાના સ્વરૂપનું ભાન નહીં એનું વિચાર, તું અલ્યા કોને કોને વળગી રહ્યું વગર સમજે કરે મારું નરસિંહ, તું કોણ છે કોને વળગી રહ્યું મારું મારું કરે છે તો ખરેખર સંસારમાં કાર્ય થાય છે। શંકરાચાર્ય મહારાજ તે જ વાતને સંસ્કૃત ભાષામાં અસ્વમ કુટમ આયા કામે જમની કોમે તાત્વ કેટલી પરિભાવે સર્વમસાન સર્વમ ત્યક્વા સ્વપ્ન વિચાર ભજ ગોવિંદમ ભજ ગોવિંદ ગોવિંદ ભજ ગોવિંદ। તારું વાસ્તવિક સ્વરૂપ આ સંસાર ક્યાંથી આવ્યો, તેની સાથે તારો કેટલો સંબંધ, કઈ જાતનો સંબંધ, તારા માતા પિતા સાથે તારો કેવો સંબંધ છે, મનુષ્ય શરીરમાં આવીને તારે મહત્વનું કયું કામ કરવાનું છે, આ બધી વસ્તુઓનો વિચાર કરો શંકરાચાર્યમાં તો પોતાના સ્વરૂપનું જયારે માણસને જ્ઞાન થઈ જાય, ભાન થઈ જાય ત્યારે પછી એને મોહ થાય। જે પોતાના સ્વરૂપનું દર્શન કરે એ સૌની અંદર સ્વરૂપનું દર્શન કરે તો પછી સૌની અંદર સ્વરૂપનું દર્શન કરે એટલે કેવળ દેહનું દર્શન ના, દેહનું દર્શન તે સ્વરૂપનું દર્શન, દેહ સાથે આવતો નથી, દેહ સાથે જતો નથી, તો જે સાથે જાય છે અને સાથે આવે છે તે જ માણસનું સ્વરૂપ દી સેલ્ફ, સાથે તો આત્મા જાય છે, સાથે આત્મા જ જાય છે, શરીર તો ભસ્મીભૂત કરી દેવાનું, શરીર સાથે આવતું પણ નથી, શરીર જતું પણ નથી, સ્મશાનમાં શરીર જતું ત્યારે ત્યાં શાંત કરી દેવામાં આવે તો તે માણસનું સ્વ જેમ કપડું માણસનું સ્વ નથી એમ શરીરરૂપી વસ્ત્ર પણ માણસનું સ્વ નથી. તો જે આત્માને ઓળખી લે, ચૈતન્યને ઓળખી લે, એ તો સૌની અંદર રહેલી ચેતનાનું દર્શન કરે છે, અને સૌની અંદર રહેલી ચેતનાનું જ્યારે તે દર્શન કરે ત્યારે પછી તમને મોહ થશે, સમોહ પણ થશે. સમોહ એ મોહને વધારે ગાઢ છે, એ મોહ અને સમોહ બંનેથી મુક્ત સર્વ પ્રકારે તટસ્થતાપૂર્વક પોતાની અંદર અને સમસ્ત સંસારની અંદર સ્વરૂપનું દર્શન કરે. ઉપનિષદોના ઋષિનું કહે છે, કશ્ય કહ મોહ કશો કહ એકત્વ અનુપશ્ય, જે એકત્વ અનુપશ્યતા હોય સમસ્ત સંસારમાં રહેલી પરમાત્માની એકતા પરમાત્માની પરાત્પર ચેતનાનું દર્શન કરે એને શોક કે મોહ કહી શકાય છે. તો ગીતાને ગાવાની ફરજ કેમ પડી? અર્જુનને જો અજ્ઞાન ન થયું તો ગીતાને ગાવાનું કોઈ કારણ નથી. અર્જુનના મનની અંદર અજ્ઞાન થયું કારણ કે તે પોતાના સ્વરૂપને ગમે છે, સગાઓને પોતાના સગા સંબંધીઓને પોતાના સંબંધી સમજી ગયો, એ ભૂલી ગયો કે પરમ પર એકઠા થયેલા પ્રવાસીઓ ખરેખર વાસ્તવિક રીતે સંબંધીઓ નથી, આ તો સહપ્રવાસીઓ છે. સહપ્રવાસીઓ એ સંબંધીઓ નથી. એવા તો કેટલાય નવા પ્રવાસીઓ પાછા આવે છે અને તે જ પરત પર બેસીને વાતો કરે છે, નાસ્તાઓ છોડે છે, પાણી પીએ છે, ઘડી દે ઘડી. પરત જેની નીચે બેઠેલી છે તે વૃક્ષની શીતળ છાયાનો સ્વાદ માને છે અને પછી પોતપોતાને રસ્તે વિદાય થઈ જાય છે, એમની અંદર મમતા છે. એવી જ રીતે આ વિશ્વની વિશાળ પરત એની નીચે આવેલા પ્રવાસીઓ પંચમહાભૂતના શરીરની અંદર આવી પોતપોતાના કર્માનુના ઋણાનુબંધો પ્રમાણે પોતપોતાના સંસ્કારો પ્રમાણે સ્વજનો બને આપ્તજનો બને પોતપોતાના કર્તવ્યોના અનુષ્ઠાનો કરી પરંતુ પોતપોતાનો સમય પરિસમાપ્તિ પર પહોંચતા વળી પાછા આ પરબનો પરિત્યાગ કરીને પોતપોતાને માર્ગે ચાલવા. આમાં સ્વજન પણ જો પોતાનું કોઈ સ્વજન હોય તો તે સાથે આવી પડે. એ તો સારું છે કે આપણે હજુ કાયદો કર્યો નથી, ભગવાને કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ કર્યું નથી. હિન્દુસ્તાન આઝાદ થયા પછી હિન્દુસ્તાનનું જે બંધારણ પ્રથમ બંધારણ સભાએ ગણ્યું એ બંધારણ થયા પછી આજ સુધીમાં અનેક સુધારાઓ છે, કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ્સ એને કહેવામાં આવે છે. બંધારણીય સુધારાઓ છાસ વારે થતા જ છે. જે પણ પાર્ટીની સરકાર આવે એને કોઈ કલમ સુયોગ્ય ન લાગે, પોતાને અનુકૂળ ન જણાય તો બંધારણીય સુધારો નાખે, બીજી સરકાર આવે તે વળી પાછો બંધારણીય સુધારો નાખે. એટલે કોન્સ્ટિટ્યુશનની પવિત્રતા સચવાઈ શકી નથી ભારતવર્ષમાં. કોન્સ્ટિટ્યુશન બદલાયા છે, એક એવું ડોક્યુમેન્ટ છે જે ફ્લેક્સિબલ છે, એક સરકાર સ્વરૂપમાં રહેવા નથી, ચેન્જેબલ છે, ચાલ્યા છે. ભગવાનનું કોન્સ્ટિટ્યુશન કેવું નથી, ભગવાનનું કોન્સ્ટિટ્યુશન તો એકવાર થઈ ગયું એટલે તેમ જ છે. ભગવાનના કોન્સ્ટિટ્યુશનની કલમ છે કે જેને બોલાવવામાં આવે તે જ જાય, મરણ જેનું થવાનું હોય તે જ જાય. હવે કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એવા નથી કે તેની બદલીમાં કોઈ જઈ શકે. ક્રિકેટની રમતમાં કેવું છે, 11 રેગ્યુલર પ્લેયર્સ હોય ક્રિકેટની રમતમાં, દુનિયાના બધા દેશો ક્રિકેટ રમે છે, અમેરિકા રમતું નથી, ઇંગ્લેન્ડ રમે છે, રશિયા રમતું નથી, ચીન રમતું નથી, જપાન રમતું નથી, મોટા દેશોમાં ફ્રાન્સ રમતું નથી, ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ રમે છે. વધારે ભાગે ક્રિકેટના ભારત પણ ક્રિકેટનો દેશ મનાય છે. તો જે ક્રિકેટ જાણે છે એ જાણે છે કે 11 રેગ્યુલર પ્લેયર્સ એમાં હોય અને પછી 4-5 રિઝર્વ હોય, અને કોઈ પ્લેયરને કાંઈ હાનિ પહોંચે તો જે રિઝર્વ હોય તે પછી જાણી દેખાય, મેદાનમાં જાય પણ તે રમી શકે નહીં, બેટિંગ કરી શકે નહીં, બોલિંગ કરી શકે નહીં, દડો ફેંકી શકે નહીં, બેટથી દાવ લઈ શકે નહીં, તે કેવળ ફિલ્ડિંગ કરી શકે. હવે કાંઈ રિઝર્વ હોય સુધી જઈ શકે, કોઈ રેગ્યુલર પ્લેયર વતી જઈ શકે, પરંતુ મરણનો કાયદો પરમાત્માનો કેવો નથી કે જે રેગ્યુલર પ્લેયર હોય, જેને જવાનું હોય, જેના નામના સમન્સ હોય, તેના વતી કોઈ રિઝર્વ પ્લેયર જઈ શકે. એકવાર એક ભાઈએ મને કહ્યું કે તમે જરા ઈશ્વરને લાગણો કરવાનો, તમારું કદાચ માની, કારણ કે તમારે સારા સંબંધો, તેની લાગણો લગાડવાની છે. તો કે આ કોકને મરવાનું હોય એને બદલે જો કોઈ બીજું જાય તો જઈ શકે તેવી કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ ભગવાન જો કરે તો શકે. તમારી વાત વિચારવા જેવી વિચારવા જેવી છે, પણ તમે એની સાથે વિચારો કે ભગવાન કદાચ પોતાના બંધારણમાં આ સુધારો કરે કે જેને મરવાનું છે તેની બદલીમાં કોઈ જઈ શકશે તો ચાલશે. માણસ જો પ્રસન્નતાથી સ્વેચ્છ સાથે જતો હોય તો કોઈ જવા તૈયાર થશે ખરું? જરા વિચારો. ભોજન કરવા જવા તૈયાર થાય? એક માણસને ભોજનનું આમંત્રણ મળ્યું તે નથી જવા તૈયાર થતું તમારી બદલીમાં. કેટલીક વાર લગ્ન કરવા જવાય તૈયાર થાય છે કે આને લગ્ન કરવું નથી, ચાલો હું બેસી જાઉં ત્યારે વાંધો, મને કદ્યા ગમે છે, એની બદલીમાં એ ચાલી શકશે. પરકત મરણની વસ્તુ એવી છે કે એમાં આપણે ભગવાનને બહુ જ ઇન્ફ્લુએન્સ લગાડીએ, લાગવગ લગાડીએ, અને કદાચ ભગવાન તૈયાર થઈ જાય. યોગેશ્વરજી બરાબર છે, ચાલો થોડા વખત માટે હું એમેન્ડમેન્ટ મૂકું છું, જવા જનારા કોઈ તૈયાર નથી. બહુ મુશ્કેલ. આપણે જેને ઘણા પ્રિય કહીએ કે તારા ગયા પછી મને તો કંઈ ગમે જ નહીં, તારા વગર જીવનમાં મારું કોઈ જ નથી, સંસારમાં સર્વથી પ્રિય પ્રિયતમ કોઈ છે. આમ આપણે ઘણી ઘણી બધી વાતો આપણા હૃદયના ભાવોની અભિવ્યક્તિ કરવા માટે આપણા પ્રિયજન આગળ કરતા હોઈએ છીએ, પણ ખરેખર જો આ એમેન્ડમેન્ટ લાવીએ અને પેલા પ્રિયજનનું મરણ સમીપ આવ્યું હોય અને પછી જોઈને કહેવામાં આવે કે તમે મને આટલા બધા ચાહો છો તો તમે જજો ને જરા મારા વતી, તો તે વખતે તે માણસ એ નથી લાગતો કે હું શું કામ નહીં, મારે તો બધા ઘણા કામ, મારે તો ઘણા કામ, હું શા માટે બહુ મુશ્કેલ કામ છે. એક ભાઈનો યુવાન છોકરો મળી ગયો, સાચી બનેલી ઘટના છે. લગભગ 28 વર્ષનો છોકરો હતો, પંજાબનો નિવાસી, અને મૃત્યુ થયું. સ્વાભાવિક છે, ઘણા ઠેકાએ આવું મૃત્યુ તો થતું હોય. એ યુવાન છોકરાનું લગ્ન તાજેતરમાં જ જોયું. હવે એ પુત્ર વધુને લઈને એના પિતા અને તેની માતા હિમાલયમાં હતા. લગભગ દર વર્ષે એ લોકો આવતા આવા ખાવા માટે, તો આવ્યા મારા પ્રવચનમાં પણ આવવા લાગ્યા. મસૂરીમાં મારા પ્રવચનો થાય, ચાર ચાર મહિના સુધી થાય, દરરોજ થાય, હિન્દી ભાષામાં. ઘણા માણસો આવે, ટુરિસ્ટ, મસૂરી મોટે ભાગે ટુરિસ્ટ સેન્ટર છે, ઘણા માણસો ભારતના જુદા જુદા વિભાગોમાંથી મસૂરીમાં આવે અને ત્યાં અમારું પ્રવચન કેન્દ્ર, એટલે એ નિમિત્તે જેમને રસ હોય એ બધા માણસો ત્યાં પણ આવતા, એ પણ આવવા માટે. એક દિવસ એમણે કહ્યું કે મારે તમને એકલા મળવાનું છે, હું તો આવજો આ ટાઈમ. આવ્યા, આવીને રડવા લાગ્યા. મને નવાઈ લાગી, હું તો રડે છે, પૂછું કેમ રડું? રડતા જયારે શાંત થઈ ગયા ત્યારે મેં પૂછ્યું. એટલે એમણે કહ્યું કે અમારો યુવાન છોકરો 28 વર્ષનો નો હમણાં જ મળ્યો, એટલે અમારાથી જીવન જોવાતું નથી, જીવાતું નથી, સેવાતું નથી, અને આ છોકરાની પત્ની છે નાની ઉંમરની, તેનું જીવન પણ અમને બહુ કરુણ લાગે છે, એ જેમ તેમ કરીને જીવે છે. કોઈ શું થાય તો સંસારનો પ્રાપ્ત છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ જાયુતે તો જરૂર જવાબ, જાયુતે તો જરૂર જવાબ, ગરવાનો ધાર દેવ ગંધર્વ રાક્ષસ માનવ સૌને મરણ નો વારો. ડબલ ટ્રાફિક, રિટર્ન ટિકિટ લઈને આ જીવ જગતમાં આવે. અમે પણ રિટર્ન ટિકિટ લઈને જ આવ્યા છીએ. રિટર્ન એટલે વિઝા મેળવવામાં જરા સરળ થાય. પૂછે છે લોકો કે પાછા આવશો એની ખાતરી શું? ત્યાં જ આશ્રમ કરો છો, ત્યાં જ મઠ કરો છો, ત્યાં જ મટલ કરો છો, ખાતરી શું કામ? એટલે અમે પછી આર્ગ્યુમેન્ટ કરીએ કે આ ટિકિટ ખાતરી છે, અમારી ટિકિટ રિટર્ન ટિકિટ છે, એટલે અમે પાછા આવશું. સારું,
જો કે રિટર્ન ટિકિટ હોય તો પણ માણસ પાછો ન જવું હોય તો નહીં, ટિકિટના પૈસા જતા કરે. અહીંયા સારી કારકિર્દી મળતી, છતાં એ લોકો વિશ્વાસ કરી લે છે કે રિટર્ન ટિકિટ છે. દરેક જીવ જયારે જગતમાં આવે ત્યારે રિટર્ન ટિકિટ લઈને જ આવે, જે જન્મે તેને જવાનું. એમાં વળી ચિંતા શું કામ? તો કે ના, હવે આ છોકરો પાછો આવે તો પાછો તો કઈ આવી શકે. તમારામાંથી કોઈ જો જવા તૈયાર થાય તો કદાચ વિચાર કરી શકે. એટલે આ ભાઈએ કહ્યું કે મારે તો ઘણા બધા કામ છે. હમણાં જ નવો પ્લોટ લીધો છે, બંગલો બાંધવા સ્વતંત્ર. એટલે એ ભાઈના પત્નીએ કહ્યું કે બંગલો તો તમે નહીં હોય તો નહીં બંધાય કે? છોકરો જો પાછો આવતો હોય તો તમે જાઓ તો શું બંધ? એટલે એ ભાઈ એના પત્નીને કહ્યું કે તારે મન મારી કાંઈ કિંમત જ નહીં એમ, બંગલો બંધાવવા મારી હાજરી જરૂરી છે, તું જાણે, તું નહીં હોય તો ચાલશે. હવે જે પુત્ર વધુ હતી એ પુત્ર વધુ કાંઈ જ બોલતી નથી. એને પછી કહ્યું કે મને તો મારા માતા પિતાના સંસ્કારો મળેલા છે, એટલે હું સમજું છું કે જગતની અંદર કશું પણ સ્થાયી નથી, પરિવર્તનશીલ છે. એમાં આપણે મનને સ્વસ્થ રાખતા શીખીએ તો જ શું, નહીં તો દુઃખનો ભાર. એટલા માટે હું તો આ દુઃખને સહન કરું. શાંત, તમે શા માટે મારી આટલી બધી ચિંતા કરો છો? તમે તમારા મનને પ્રભુમાં જોડો, જેથી પાછી અવસ્થા તમારી સાથે. છોકરી સમજતા એટલે થઈ ગયું છે, કોઈ પણ જીવ જવા તૈયાર નહીં. જો આપણે બદલીનો કાયદો કરીએ તો કોઈ પણ જીવ જવા તૈયાર નહીં. એટલે ભગવાને બહુ જ હોશિયારી વાપરીને આ નિયમ કર્યો છે કે જેને જવાનું હોય તે, ઘરમાં પાંચ માણસ હોય, પચીસ માણસ હોય, તો પણ જે પણ જે ઘડીએ જેને જવાનું હોય તેને જ લઈ જતા, એની બદલીવાળા બીજું કોઈ અવ્યવસ્થા થયો જ નહીં. પ્રભુ છતાં જીવ જાગૃત તો સ્વજન આપણું કોણ છે? જે આપણા સ્વજન છે તેને તો આપણે ભૂલી ગયા છીએ. જે સ્વ આપણું પોતાનું, જે સેલ્ફ આત્મા પરમાત્મા, જે આપણી સાથે હતા, અત્યારે છે, ભવિષ્યમાં રહેશે, જે સુખમાં પણ આપણો ત્યાગ કરતા નથી, દુઃખમાં પણ ત્યાગ કરતા નથી, જે સંપત્તિમાં, વિપત્તિમાં, તાપમાં, છાયામાં, હર્ષમાં, શોકમાં, પતનમાં, અભ્યુત્થાનમાં, જન્મ સમયે, મરણ સમયે પણ આપણા ચીર સાથી બનીને, અનંતકાળના મિત્ર બનીને, સુરત થઈને આપણી સાથે રહે છે, જે આપણા પોતાના સ્વ છે એને તો આપણે સ્વજન ગણતા નથી. અને જે પરમના પ્રવાસીઓ ભેગા થયેલા છે આ સંસારમાં કર્મના ઋણાનો બંધોથી, જે ખોટી ઉપાય પણ આપણી સાથે અનંતકાળ સુધી રહેવાના જ નથી, તેને આપણે સ્વજન ગણતા. આનાથી મોટો મોહ થયો. એટલે ગીતાની જોડ અર્જુન દ્રોણને સ્વજન માનતો, અર્જુન ભીષ્મને સ્વજન સમજતો, અર્જુન કૃપાચાર્યને સ્વજન માનતો હતો, કૌરવો અને પાંડવોને સ્વજન માનતો હતો, પણ ભગવાનને સ્વજન માનતો નહોતો, પરમાત્માને સ્વજન સમજતો જ નહોતો. ભગવાને કહ્યું કે આ મોહને કંખેરી કાઢ તો તને સમજાશે કે તારો આત્મા જે છે પરમાત્મા છે, તે જ તારો સ્વ છે, તે જ તારો સ્વજન છે, બીજું કોઈ તારું સ્વ નથી. ગીતાનો ઉપદેશ. એટલે ભગવાને પૂછ્યું કે તને જે અજ્ઞાનના પરિણામે સમૂહ થયો હતો તે હવે મટ્યું છે, અને જો મટ્યો હોય તો હવે તને કેવી લાગે છે? મારી વાતને, મારા ઉપદેશને એકાગ્રતાથી તે સાંભળ્યું હશે તો મારો મોહ મટી ગયો. અર્જુને કહ્યું, શ્રુતિર્લબ્ધા પ્રસાદાત્મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ પરિષે વચન. મારો મોહ મટી ગયો, સૌથી મોહ મટી ગયો. ભગવાને પૂછ્યું સમોહ મટ્યું? અર્જુને એમને કહ્યું કે સમોહ મટ્યો. ભગવાને કહ્યું સમોહ મટ્યું તો અર્જુને કહ્યું મોહ મટ્યો. મોહમાંથી સમોહ, મારો મોહ મટ્યો. હવે મને કર્તવ્યની સ્મૃતિ, સ્વરૂપની સ્મૃતિ થઈ ગઈ છે. સ્મૃતિર લગતા તમારી કૃપાથી આ બધું થયું છે. હવે મારા સંશયો બધા શમી ગયા છે. હવે તમે જે કરો કહો, આજ્ઞા આપો, તે પ્રમાણે કરવા માટે મારી તૈયારી છે. હવે હું સ્થિત અસમ બેઠો થઈ ગયો. પ્રથમ અધ્યાયમાં અર્જુને કહ્યું, અર્જુનને માટે કહ્યું રથોપસ્થ ઉપાવિષદ, રથમાં જઈને ઉપાવિષદ બેસી ગયો અર્જુન. પ્રથમ અધ્યાયમાં એ જ અર્જુન અઢારમા અધ્યાયમાં પોતાને મોઢે કે છે સ્થિત અસમ, હું ઊભો થઈ ગયો છું. પ્રાર્થનામાં કેટલી બધી શક્તિ છે, પરમાત્માની કૃપામાં કેટલી બધી શક્તિ છે, આ બે શબ્દો પરથી દેખાય. જે માણસો બેસી ગયા હોય, નિરાશ થઈ ગયા હોય અર્જુનની ભેટે પોતાના પુરુષાર્થના ગાંડીઓને છોડી, હવે મારે લડવું નથી, હવે મારે આ જીવન જીવવું નથી, જીવન મને ઝેરનો પ્યાલો લાગે છે, જીવન મને આશીર્વાદરૂપ લાગતું નથી, અભિશાપરૂપ લાગે છે, હવે તો હું શરીરને છોડવા જ માગું છું, નવા વાતાવરણમાં જવા જ માગું છું, હવે તો આત્મઘાત કરવા માગું છું, હવે તો કોઈ સેવાની સંસ્થામાં કામ કરવા માંગતો નથી, કારણ કે બધી જ સત્તાની રાજરમતો રમાઈ રહી છે, બધી જ સ્વાર્થ છે, મને ક્યાંય પણ હવે સારું લાગતું નથી, હવે હે પ્રભુ મારા શરીરને લઈ લો, મને મારી નાખો, વહેલા વહેલી તકે મોકલ્યો છું તો અહીંયા પૂછ્યા વગર મને, હવે મોકલો તો કૃપા કરીને પાછો બોલાવી લો. આમ માણસને જીવન અકાર લાગે, ગમતું નથી, બિલકુલ રસ પ્રતીત થતો નથી. ધન છે, વૈભવ છે, સત્તા છે, યશ છે, પદ છે, પ્રતિષ્ઠા છે, યૌવન છે, સૌંદર્ય છે, બધું છે, અને તે છતાં પણ માણસને શાંતિ નથી, સંતોષ નથી, જીવન જીવવાનો આનંદ નથી. આવા જે અર્જુનો કર્તવ્યને તિલાંજલિ આપીને પોતાના સ્વધર્મને પરિત્યાગીને જે બેસી ગયા હોય મહાભારતના જીવનના મેદાનમાં પુરુષાર્થોના ગાંડીઓને છોડીને, જો તે પ્રાર્થના કરે, જો તે પ્રભુની પાસે પહોંચવાની પ્રવૃત્તિ કરે, જો તે ભગવાનનું મંગળ માર્ગદર્શન અર્જુનની પેટે જ માંગે, તો શું થાય છે, શું પરિણામ આવે છે? એમને મોહમાંથી મુક્તિ મળે છે, એમના સંશયો છિન્ન વિચ્છિન્ન થઈ જાય છે, એમને નવી શક્તિની પ્રાપ્તિ થાય છે, તે સ્વરૂપનો અનુભવ કરતા થઈ જાય છે, પોતાના આત્મ સ્વરૂપને સમજતા થઈ જાય, અને સર્વ પ્રકારના પ્રમાદની ખંખીરી કાઢીને સર્વ પ્રકારની આળસ અથવા તો સર્વ પ્રકારની સ્વાર્થ વૃત્તિ અને મોહવૃત્તિને તિલાંજલિ આપી અને વળી પાછા બેઠા થઈ જાય છે, ઉભા થઈ જાય છે અર્જુનની પેટે મહાભારત મેદાનમાં, વળી પાછા ઝુકાવે છે જીવનના જંગમાં, વળી પાછા આગળ વધે છે સેવાના ક્ષેત્રોમાં, સર્વ પ્રકારના વિષાદમાંથી મુક્તિ મળે એ જીવનને આશીર્વાદ સમજે છે. લાઈફ ઇઝ એ બ્લેસિંગ ઇન ડિસગાઈઝ, નોટ એ કર્સ. અભિયે લખ્યું છે, જીવન અભિશાપ નથી, જીવન આશીર્વાદ. જીવન વિષ્ણુ પ્યાલો નથી, જીવન તો અમૃતનો પ્યાલો. વિષ્ણુ પ્યાલો કોણે બનાવ્યો? માણસે પોતે બનાવ્યો. પ્રભુએ તો એને અમૃત રૂપે જીવન આપ્યું. એ ધારે તો હજુ પણ અમૃતમાં પરિણત કરી શકે છે જીવનને, પણ એને કર્મો એવા કર્યા કે જે અમૃતમય જીવન હતું તેને પોતાને માટે પણ અને બીજાને માટે પણ વિષ્ણુ જ્ઞાન જો એ પ્રાપ્ત કરશે, પ્રભુપરાયણ બનશે, પ્રભુની ભક્તિ જીવનમાં પેદા કરશે, તો તે જ જીવન એને જીવવા જેવું લાગશે, ચાહવા જેવું લાગશે, અનંત શક્તિથી સંપન્ન થઈ જશે જીવન, આશીર્વાદરૂપ બની જશે, અને માણસ વળી પાછો હસતા હસતા શાંતિપૂર્વક પ્રસન્નતાથી પુલકિત થઈને અને છતાં પણ અનાશક્ત રહીને જીવન જીવતો થશે પરમાત્માની કૃપાથી. આટલી ગીતા છે, આ સમિંગ ગીતાનું આટલું છે, સર્વૈવ આટલું છે. જે બેસી ગયો તે ઉભો થઈ ગયો, જે ઉત્સાહ રહિત બની ગયો તે ઉત્સાહ વાળો છે. આ પ્રભુની પ્રાર્થના, પરમાત્માની પાસે પહોંચવાની પ્રવૃત્તિ, ભગવાનની અભિમુખતા, જ્ઞાન, આટલી બધી શક્તિ છે. ત્યારે ભગવાનને આનંદ, અર્જુનના શબ્દો સાંભળ્યા ત્યારે ભગવાનને આનંદ થયો કે જ્ઞાન આટલા માટે જોયા, મારી ભક્તિ આટલી હતી કે જીવ મારે સમજ્યા, જીવ મારો બને એટલા માટે જોયા. જે જ્ઞાન માણસને સ્વરૂપનું દર્શન ના કરાવે, પરમાત્માની પાસે પહોંચાડવાની પ્રેરણા આપે નહીં, જે જ્ઞાન કેવળ મગજનો મસાલો જ બની રહે, વાદ વિવાદને વિતંડાવાદનું જ સાધન બને, તે જ્ઞાન માનવને માટે આશીર્વાદ નહીં. ભગવાન તેવા જ્ઞાનને સ્વીકાર કરતા, જ્ઞાન પણ ભગવાનની ભક્તિ કરાવનારું હોવું જોઈએ, જીવનને ધન્ય બનાવનારું હોવું જોઈએ એમ ભગવાન ગીતામાં કહ્યું છે. અર્જુનની કેટલી બધી કાયા પલટ કરી નાખી પ્રાર્થના, એવી રીતે આપણે પણ કાયા પલટ આ પ્રાર્થના દ્વારા આપણે જો ધારીએ તો કરીશું. પ્રાર્થના જ આપણી રક્ષા થાય છે. શ્રીમદ ભાગવતની અંદર પ્રાર્થનાના ચમત્કારોના અનેક પ્રસંગો આપવા માં, એની અંદર ગજેન્દ્રનો પ્રસંગ પણ છે, ત્રિકૂટ નામનો પર્વત છે, એમાં ત્રિકૂટ એ ત્રિકૂટ નામના પર્વતની તળેટીમાં એક સુંદર મજાનું સરોવર છે, અને એ સરોવરની અંદર એકવાર ત્રિકૂટ પર્વતનો જે અધિપતિ છે ગજેન્દ્ર રાજા છે, એ ગજેન્દ્ર પોતાની પત્નીઓ અને ઉપપત્નીઓની સાથે સ્નાન કરવા માટે સરોવરમાં પ્રવેશ કર્યો છે. મધોન્મત તો બની ગયો છે, મધોન્મત. આપણે એવા કેટલાય ગજેન્દ્રોને જગતમાં જોઈએ છે, આ દેશમાં પણ જોઈએ છે, આપણા દેશમાં પણ જોઈએ છે, જેમની આંખો ચાર હોય એવું આપણને લાગે. એ ધરતી પર પગ મૂકીને ચાલી શકતા જ નથી, એટલા બધા અહંકારથી ઉન્મત્ત થયું છે. આજુબાજુનો વિવેક કરી શકતા જ નથી. માતેલા સાંઢ જેવા એક ડ્રીમ બી મેં, આ સિવાય કશું જ ન સમજનાર. ખાવો પીવો મોજ મજા કરો, પાછળનું કોણે જોયું છે? આ જ થિયરીમાં માનનાર. યાવત જીવે સુખમ જીવે, ચારવા ઋષિ પ્રાચીન કાળમાં ભારતમાં થયા એનો આ સિદ્ધાંત હતો કે જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખેથી અમન ચમન કરતા જીવો. ઋણમ કૃત્વા ઘૃતમ પીવે, દેવું કરવું પડે તો કરો, કોઈક બીજાના પૈસા લેવા પડે તો લો, પણ રોજ માલ મળી દાવો. ઋણમ કૃત્વા ઘૃતમ પીવે, દેવું પાછું આપવાનો વિચાર જ ન કરતા જેને પાછું લેવું હોય તે મળ્યા પછી ભલે તમારી પાછળ વસૂલ કરવા આવતો, જીવો ત્યાં સુધી નામ જ ને લેતા પૈસા પાછા આપવા. ઋણમ કૃત્વા ઘૃતમ પીવે, ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. શરીર જયારે ભસ્મીભૂત થઈ જાય પછી પરિવાર ક્યાં આવવાનું છે? એટલા માટે મોજ મજા કરો. આ ઈશ્વરની ધર્મની સંસ્કૃતિ નકામી માથાના દુખાવા જેવી વાતો હાથે કરીને ઊભી કરી પેટ ચોળી ચોળીને શૂળ પેદા કર્યું છે. લહેર પાણીને લાડવા કરો ને, જોયું જશે પછી આગળ જે થવાનું હશે. કોઈ એટર્ની જનરલ કે સોલિસિટરની સલાહ લેવાની હશે તો ત્યાં બધા કેટલા એવા મફત ત્યાં મર્ચન્ટ સલાહ લઈ લઈશું. એકવાર લડવું પડે તો ઈશ્વરની અમે લડી લઈશું, પણ અત્યારે તો મોજ મજા કરો. આવા પ્રિન્સિપલ પ્રથમ પણ હતા, આજે પણ છે, સર્વકાળમાં રહેલા. આવા ખાવ પીવાને લહેર કરવાની ફિલસૂફીમાં વિશ્વાસ રાખવા, અથવા તો માનવાના ફિલસૂફો. આ પ્રકારના જે માનવો છે એ પોતાના જીવનનું કલ્યાણ કરી શકે. તે બધા ગજેન્દ્રો છે. ગજેન્દ્ર મદોન્મત્ત અહંકાર મમતા આશક્તિ રાગ દ્વેષ સ્વાર્થ વૃત્તિ કામવૃત્તિ ક્રોધ વૃત્તિ સર્વ પ્રકારના કષાયો, સર્વ પ્રકારના દુર્ગુણોના ભંડારો. સ્નાન કરવા માટે સરોવર માટે ગજેન્દ્ર એક દિવસ પોતાની પત્નીઓને ઉપપત્ની આપી શકતા અને ત્યાં આગળ વિહાર કરવા જૈન જલમાં સ્વૈર વિહાર. એ સ્વૈર વિહાર કરતા કરતા અચાનક એને સમજાયું કે પાણીની અંદર રહેલા મગરી મારા પગને મગરે પગને પકડ્યું, હવે આપણાથી બચાશે. ઘણો પ્રયત્ન કર્યો, મગરના મુખમાંથી પોતાના પગને મુક્ત કરવા માટે બને તેટલું બધું જે કરી ચૂક્યો અને છતાં પણ મુક્તિ એને મળીને પહેલા તો મગરનો નાશ કરવાનો વિચાર કર્યો. પણ મગરનો નાશ કેવી રીતે થાય? એની પાસે કોઈ હથિયાર તો? મગરને તો ઈશ્વરે એવું શરીર આપ્યું છે ઉપરથી કે તમે એના પર વજ્ર પ્રહાર કરો તો પણ એનો કોઈ અસર નથી. એનો નાશ જે અંદર હોય છે એનો પડળની નીચે એના જે અંગો પાંગો હોય છે એના મર્મ પર જો તમે પ્રહાર કરો ત્યાં જો એક સોય પણ લગાડો તો એનું ઉપર જે છે એનું પડળ ચામડી ઉપર જ તો બહુ જ ભયંકર હોય છે. પથ્થર કરતા શું એનો નાશ કેમ નથી? ઘણો પ્રયત્ન કર્યો ગજેન્દ્રે મગરના શકંજામાંથી છૂટવાને માટે અને છતાં પણ તે પ્રયત્ન સફળ નહોતો. આખરે એને થયું ભવિષ્ય સુરદાસજીએ તપોબલ તપોબલ કોર બાહુબલ ચોથા હે બલદા. તપોબલ છે મારે છે પોતાનું, તપોબલ છે, બાહુબલ છે, દામ પૈસાનું બળ છે. પણ એટલે ઠેકાણે આ બધા બળ કામ લાગે, કાળની આગળ આમાંનું કોઈ બળ કામ લાગે, બાહુબળ ત્યાં કંઈ કામ લાગે, પૈસાનું બળ ત્યાં કામ લાગે, લાગતનું બળ ત્યાં કામ લાગે, પોતાનું બળ ત્યાં કામ લાગે. કાળની આગળ બધું જ ઠંડુ ગાંધી. સુર કિશોર કૃપા તે સબળ હારે કો હરી. બધા જ બળો જે હારી જાય છે ત્યાં હરિ નામનું બળ ચાલે, ભગવાનનું બળ, ભગવાનની શરણાગતિનું બળ. પૂર્વના સંસ્કારથી આ ગજેન્દ્રને ભગવાનની પ્રાર્થના કરવાનું છે કે તેણે ભગવાનની શરણાગતિ સ્વીકારી અને ભગવાનને પ્રાર્થના ઉત્કટ જીવતી કરી. પ્રાર્થના તો જે બહુ દુઃખ આવી પડે છે માણસને, કોઈ રસ્તો સુસ્તો નથી ત્યારે એને કરવું પડે છે કે પ્રાર્થનાથી ઉત્કટ થાય. જયારે બધું સંકુચાતું હોય સુખિયા માણસોનું એમને કઈ પ્રાર્થનાનો મર્મ બહુ સમજ એના પરિણામે ભગવાને સુદર્શન ચક્ર મોકલ્યું એની પ્રાર્થનાને સાંભળી અને મગરનો નાશ કરી નાખ્યો ભગવાન ગજેન્દ્રનો ઉદ્ધાર ભાગવતનો આ ત્રિકૂટ નામનો પર્વત ભાગવતનો છે ત્રિકૂટ સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર કારણ શરીર ત્રણ શરીરોનો આ પર્વત આપણું પોતાનું શરીર આપણું જીવન માનવ જીવન જેમાં સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર કારણ શરીર ત્રણ કુટ ત્રિકૂટ પર્વત ત્યાં ગજેન્દ્ર આત્મારૂપી જીવરૂપી ગજેન્દ્ર નિવાસ કરે ભગવંત બન્યો છે પતિઓ પત્નીઓ છે ઉપપત્નીઓ છે ત્રિગુણાત્મિકા પ્રકૃતિ છે સત્વરજ તમ છે એ સત્વરજ તમની આસક્તિમાં પડેલો જીવ બધું બાંધી સંસારના વિષયોમાં માયામાં એટલો બધો આસક્તિ કરી બેસે છે કે પોતાના સ્વરૂપને પણ ભૂલી જાય છે તે દિવસે એને ખબર પડે છે કે મોહરૂપી મગર મૃત્યુરૂપી મગર મારા પગલે પકડી દીધો પાસે આવી ગયો મૃત્યુ શું કરું ત્યારે એને ખબર ત્યાં કંઈ જ ચાલતું નથી એમ કોઈનું કંઈ ચાલતું અને તે વખતે જો એના સંસ્કારો સારા હોય તો એને પ્રાર્થના કરવાનું શું રજેન્દ્ર નમ્રથી નમ્ર બનીને પ્રાર્થના જ્યાં સુધી માનવ નમ્ર ન હોય ત્યાં સુધી થાય અહંકારી માનવને કંઈ પ્રાર્થના કરવાનું મન નથી શરણાગતિ જ્યાં સુધી માનવ નમ્ર ન હોય ત્યાં સુધી કોઈ નહીં લઈ શકે નમ્રને સરળ હોય તો જ શરણાગતિનો સ્વીકાર કરે છે અને પ્રાર્થના કરે છે ગજેન્દ્રની પાસે પ્રભુ કૃપા કરો કૃપા કરો તમે કૃપા કરો તો જ મન કલ્યાણ થઈ શકે એ સિવાય કાંઈ થઈ શકે ચારે તરફ અંધકાર છે અને પ્રકાશના કિરણો રેલું તો હું એ પ્રકાશમાં આગળ વધી શકું મારી વેળે હું પ્રકાશને પેદા કરી શકું છું લીડ કાઇન્ડલી લાઈટ કૃપા કરીને પ્રકાશ પાત્ર જીવન કૃપા કરીને પ્રકાશ પાત્ર પ્રાર્થના કરે છે અને એ પ્રાર્થના ઉત્કટતા પર પહોંચે છે ત્યારે પ્રભુ એ પ્રાર્થનાને સાંભળે પછી શું કરે છે ભગવાને જેમ ગજેન્દ્રને માટે સુદર્શન ચક્ર મોકલ્યું એમ ભગવાન પછી તે જીવ જે પોતાની પ્રાર્થના કરે છે પોતાની ભક્તિ કરે છે પોતાના શરણાગત બનીને પોતાનો આધાર લે છે તેને સુદર્શન આપે છે સુદર્શન ચક્ર અત્યારે માણસનું દર્શન છે ખરું પણ તે સુદર્શન નથી કુદર્શન કુને શું બે પ્રિફિક્સ છે સંસ્કૃત ભાષામાં પ્રિફિક્સ સંસ્કૃતમાં એને પૂર્વક કહે કુ સુ અને કુ સુ એટલે સુસ્તું સારું અને કુ એટલે કહે અત્યારે માનવનું દર્શન કુ છે એટલે પોતાના સ્વરૂપને જોઈ શકે જગતને જોઈએ છે પણ જગદીશ્વરને જોતો નથી અને જગતમાં પણ કોઈને પોતાના જોઈએ છે ને કોઈને પારકા જોઈએ છે કોઈને મિત્ર તરીકે જોઈએ છે ને કોઈને શક્તિ તરીકે જોઈએ છે આ બધું કુદર્શન કહેવાય ભેદભાવોથી ભરેલા જગત થઈ ગયું જયારે સુદર્શન થઈ જાય માનવનું ત્યારે સર્વની અંદર રહેલા સ્વરૂપો પરમાત્માના પવિત્રતમ પ્રકાશને પછી તે ભક્ત ગયું સૌની અંદર પ્રગટ જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વતમશ શિયારામય સમ જગજાની પરમ પ્રણામ જોગી જુ પા એ સ્થિતિ એની થઈ જાય છે પછી એને માટે કોઈ મોટું નથી કોઈ નાનું નથી કોઈ પોતાનું નથી કોઈ પરાયું નથી સૌની અંદર પરમાત્માનો પ્રકાશ જ તેને દેખાય આપે છે જળ ચેતનાત્મક સમસ્ત જગત પરમાત્માનું પ્રતિબિંબ પરમાત્માનું પ્રતીક હોય તેવું જ એને આવું શું દર્શન ભગવાન ભક્તને આપે છે કૃપા આંખ તો એની જ રહી પણ મનની જે વૃત્તિ હોય તે બદલાય મનની વૃત્તિ નિર્મળ બની જાય પ્રભુમય થઈ જાય એટલે જગત આખું એને માટે ચિંતન થઈ જાય છે રાગ દ્વેષ રહી તેનું દર્શન થાય આ સુદર્શનની મદદથી તમે મોહરૂપી મગર નિવારી શકો બીજું કોઈ સાધન જ નથી આપણી પાસે આપણું દર્શન આપણા વિચારો આપણા ભાવો આપણી વૃત્તિ જો સારી બની જાય ખરાબને બદલે અને આપણે પરમાત્માનું શરણ લઈએ અને પરમાત્માના પ્રેમને જીવનમાં જાગ્રત કરીને જો આપણે સર્વાવસ્થામાં સર્વત્ર પરમાત્માનું દર્શન કરવાને માટે તૈયાર થઈએ તો તે જે પરમાત્મ ભાવ છે એ પરમાત્મ ભાવની મદદથી આપણો મોહ મૂકીશું, અજ્ઞાન મૂકીશું, મૃત્યુમાંથી આપણે મુક્તિ મેળવી શકીએ ગજેન્દ્રની પેઠે અને અમૃત મળી શકીએ. ભાગવત ગીતાને મને જે પ્રાપ્ત કરે છે તે સર્વ પ્રકારે પોતાનું કલ્યાણ કરે છે અર્જુન, અને તે મૃત્યુમાંથી પણ મુક્તિ મળે છે. મૃત્યુના પણ સ્વામી બને અમૃતમય બની જાય છે. આ બ્રહ્મ ભુવનાન લોકાહ પુનરાવર્તિનોર્જુન માં ઉપેક્ષતું કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. ગીતામાં ભગવાન કહે છે અર્જુન કે સમસ્ત બ્રહ્માંડના જેટલા પણ લોકો છે તે બધા જ લોકો અર્જુન પુનરાવર્તિ ન હોય, આવાગમનશીલ છે, એમાં જનારા જીવો વળી પાછા તેવા લોકો છે. પણ માન ઉપેત્યતું કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. મને જે માણસો મળે, માં જે જીવો મારી પાસે આવી જાય, મારી ભક્તિ કરે, મારી કૃપાની પ્રાપ્તિ કરે, મને પ્રસન્ન કરે, તેમને પછી ફરી આવવા સર્વ પ્રકારે તે સુખી. મોહમાં ફરી આવેલી, વાસનામાં ફરી આવેલી, અશાંતિમાં ફરી આવેલી, ભયમાં ફરી આવેલી, સ્ત્રી તાપમાં ફરી આવેલી, દેહભાવમાં દેહાભ્યાસમાં ફરી આવેલી, આ રીતે તેમનું વર્ણન. એટલે ગીતામાં ભગવાન જુદા જુદા ઉપદેશો આપવાની સાથે સાથે ભક્તિનો ઉપદેશ પ્રમુખ રૂપે આપે છે. સંસારમાં માણસ બીજું શું કરે છે? ભક્તિ યોગ જ શ્રેષ્ઠ યોગ છે એમ ભગવાન. ભક્તિ યોગ સુલભ યોગ છે, સર્વ સુલભ યોગ છે, બધા જ કરી શકે. કામ કરતા કરતા પણ મનને પ્રભુમાં જોડી શકાય, કામ કરતા કરતા પણ મોહમાંથી મુક્ત થવાની સાધના શીખી શકે, કામ કરતા કરતા પણ રાગદ્વેષથી રહિત બની શકે, કામ કરતા કરતા પણ પરમાત્માનું સ્મરણ કરી શકાય, પરમાત્માનું મનન કરી શકાય, પરમાત્માનું ધ્યાન ધરી શકાય, અને પરમાત્માની પ્રીતિ માટે, પરમાત્માની કૃપા માટે કામને સાધન બનાવી શકાય, માધ્યમ બનાવી શકાય. ગીતા અનુસંધે ભક્તિ લખી છે, તસ્માત્ સર્વેષુ કાલેષુ મામનુસ્મરયુધ્યસુ મૈયર્પી તમનો બુદ્ધિ મામે વૈશ્યસ્ય સંશયા. આઠમો અધ્યાય ગીતાનો, એનો આ સાતમો શ્લોક છે. આઠમા અધ્યાયનો સાતમો, ગીતાના બધા મળીને અઢાર અધ્યાય, અઢાર અધ્યાયના બધા મળીને સાતસો શ્લોક, આ આઠમા અધ્યાયનો સાતમો શ્લોક એ હાર્ટ ઓફ ગીતા. ગીતાનું હાર્ટ ક્યાં છે? ગીતાનું હૃદય ક્યાં? ગીતાની વચ્ચે છે. ગીતાના અઢાર અધ્યાય, વચલો અધ્યાય ગમવો, એનાથી જરાક ઉપર આ શરીરનો વચલો ભાગ, આ નાભી દૂટીનો ભાગ, એનાથી જરાક ઉપર હાર અહીંયા જરાક ઉપર, એમ ગીતાનો વચલો ભાગ નવમો અધ્યાય, એનાથી જરાક ઉપર એટલે આઠમો અધ્યાય, એનો સાતમો શ્લોક ત્યાં હાર. તસ્માત સર્વેષુ કાલેષુ માં મનુસ્મરયુધ્ય છો મય્યરપી તમનો બુદ્ધિ મામે વૈશ્યસ્ય સંશય. એટલા માટે હે અર્જુન, સર્વેષુ કાલેષુ સર્વ સમયે માં મનુસ્મર, મારું સ્મરણ કર્યા કર નિરંતર જગતમાં રહીને તું, અને યુદ્ધ છો, યુદ્ધ પણ કર, કર્તવ્ય પણ કર, કર્તવ્યોને ખેલામીલી આપતો. જો તું તારા મનને, તારી બુદ્ધિને, તારી ઇન્દ્રિયોને મારામાં જોડી દઈશ, મય્યરપી તમનો બુદ્ધિ તો મામે વૈશ્યસી, તો તું મારી પ્રાપ્તિ કરીશ, અસંશયા, એમાં કોઈ શંકાનું કારણ નથી. આહાર ગીતાનું અર્જુન જવા માંગતો હતો, બધું છોડીને અને કરતા સાધુ થઈ ગયું, તો સારું અવતાર એટલા ગાવા મળે, ઘણા એ નીકળી જઈએ તો મજા, આ તો ઉપાધિનો પાર. અને ઘણા નીકળી ગયેલાને જોઈએ ને કે પહેલા હડકા દેખાતા તને બધા પુરાઈ ગયા છે, નવું નવું ખાવાનું રોજ પુરાય જ ને હડકા. ઘણા મને જ કે છે નિવૃત્તિ આ તમે ભિક્ષાઓ કરો નહીં તે મજા નહીં હો સાધુ બોલાતી સંતો મારા પર બહુ પ્રેરતા મહંતો મંડલેશ્વરો બહુ પ્રેરતા ભારત વર્ષમાં સંમેલનો થાય છે કેટલે ઠેકાણે પંજાબમાં ને બધે સાત સાત દિવસના ઘણા સંતો ભેગા થાય મહંતો ખ્યાતનામ ભેગા થાય સાત સાત દિવસના સંમેલન દરેક દિવસે પ્રેસિડેન્ટ બદલાયા કરે સંમેલનમાં સાત દિવસના સાત પ્રેસિડેન્ટ એક બે દિવસ મને પણ પ્રેસિડેન્ટ બનાવે છે અખિલ ભારતીય સંમેલનો બસો બસો સંતો મહંતો હોય અને શ્રોતાઓ તો 50-60 હજાર જેટલા બહુ સરસ સંમેલનો હોય છે સવારે ને સાંજના 6-6 કલાક પ્રવચનો તો ત્યાં સંતો બહુ પ્રેમ રાખે હમણાં જ મને ઇંગ્લેન્ડમાં મળ્યા સંમેલનના આયોજક એક સંત અમારા પ્રેમી મને કહ્યું કે સુરજી પંજાબ અમૃતસર કેમ આવવાનું બંધ કરી દીધું સંમેલનવાળા તમને બહુ યાદ કરે તમે આવો તમને બધા સાંભળે છે બહુ ગમે છે અમારા સંમેલનો બધા સૂતા થઈ ગયા તમારા સિવાય હું તો 2 વર્ષથી જ નથી આવી શકતો પહેલે વર્ષે બીમાર પડી ગયો બીજે વર્ષે માતાજીનો સ્વર્ગવાસ થઈ ગયો નથી આવી શકતો પરદેશ આવું છે એટલે મારો સમય અહીંયા ચાલી જાય છે દિવાળીમાં તમારા સંમેલન દિવાળી પર હોય હું દિવાળી આમાં હું કે ના આવે એકવાર તમે જવું તો ઘણા મને યોગેશ્વરજી ભિક્ષામાં મજા છે હું સંમેલનવાળાને પહેલેથી મારે સૂચવવું પડે હું ભિક્ષા કરતો નથી નવા હોય એમને કહેવું પડે જૂના સમજી જાય મારું ભોજન એક જ ઠેકાણે રહેશે મારું ઉતારું એક જ ઠેકાણે રહેશે એટલે એ રીતે વ્યવસ્થા કરે છે તો મને જવાનું ગમે મને બોલાવવું હોય તો વ્યવસ્થા કરે છે પ્રેમ રાખે છે મારે તો ઘણા મને કહે કે ભાઈ સંમેલનમાં તમે આમ ભિક્ષા કરો તો કેવી મજા આજે દુઃખપાત ને કાલે શ્રીખંડ લાગુ તો પણ મને આ આવતું ઉપર કે દક્ષિણા મળે જો એમને ખવડાવી મને અર્જુનને એમ થયું કે હું પણ આમ ફરતો કરું ભિક્ષાન્ન પર જીવન નિર્વાહ કરું કોઈ ચિંતા નહીં કોઈ ઉપાધિ નહીં ભગવાને કહ્યું જઈને ક્યાં જઈશ જ્યાં જઈશ ત્યાં મન તો સાથે જ રહેવું પ્રોબ્લેમ્સ કોણ પેદા કરે છે શરીર પેદા કરે છે માઇન્ડ પેદા કરે છે મન તો સુધારવાનું કોને છે શરીર મન જ્યાં પ્રોબ્લેમ્સ પેદા થાય છે ત્યાં સુધારો જરૂરી છે આ શાંતિનો પ્રોબ્લેમ કોણે પેદા કર્યો અશાંતિનો કોણે પેદા કર્યો આ સારું ને ખરાબની સમસ્યાઓ કોણે સર્જી આ મિત્રને શત્રુના ભાવો ક્યાં પેદા થયા માઇન્ડમાં તો સુધારો પણ ત્યાં જ કરવાનો છે તો વનમાં જવાથી સુધારો થશે ઘર છોડવાથી સગા સંબંધીઓ પ્રત્યે તિરસ્કાર સેવવાથી લગ્ન જીવનને નફરતની નજરે જોવાથી કર્તવ્યોને છોડી દેવાથી અને ભજકલદારમને મૂકી દેવાથી સર્વસંગ પરિત્યાગી વિવિક્તવાસી બનવાથી પરિવ્રાજક થવાથી આહારને કરીને બધે ભરવાથી પ્રોબ્લેમ સોલ્વ થવાના છે હિમાલયમાં જશો તો એ પ્રોબ્લેમ તો ત્યાં છે બોલિવૂડમાં પણ તે જ માઇન્ડનો પ્રોબ્લેમ તો છે તો જ્યાં છો ત્યાં રહી અને મનને સરખું કરો મન સરખું થયું તો આનંદ મન સમજી ગયું તો ખરા કોઈ શાસ્ત્રની જરૂર આ બધા શાસ્ત્રો મનને સમજાવવા માટે જ છે એટલે ભગવાને અર્જુનને કહ્યું કે તું નાસી જાય એવું પસંદ કરો એનાથી તારું કલ્યાણ નહીં થાય તું જ્યાં છે ત્યાં સારી રીતે રહેતા શીખ સારી રીતે જીવતા શીખ અને સમસ્યાઓ તો બધે આવવાની ઘર જીવનમાં આવવાની ને વનમાં પણ આવવાની આ સમસ્યાઓથી ગભરાઈશ નહીં સમસ્યાઓને સારી રીતે સમજી એના ઉકેલના રસ્તા શોધ હિંમત તો તું આગળ ગીતા આટલા માટે જ ગાવી અને ભગવાને પછી પોતાનું ઉદાહરણ આપ્યું કહેજો હું નાસી ગયો છું કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રે અર્જુનના રથના સારથી બનીને ગીતાનો સદુપદેશ સંભળાયો ત્યારે ભગવાન કૃષ્ણની ઉંમર મહાભારતમાં કયા પ્રમાણે 80 વર્ષની હતી જો તમે મહાભારત વાંચો તો ભગવાન કૃષ્ણનું વર્ણન છે 80 વર્ષ પુખ્ત ઉંમર પેન્શનના અધિકારી કહેવાય ભગવાન કૃષ્ણ 80 વર્ષ સુધી આણે કામ કર્યું છે જન્મ્યા ત્યારથી સ્ટ્રગલ જ કર્યું અસુરો સમાજની અંદર જે આતંક ફેલાવતા હતા એનો મુકાબલો જ આ માણસે કર્યો છે 80 વર્ષ સુધી હવે એને હક છે એક ઠેકાણે બેસીને ઋષિકેશ હરદ્વારમાં અંબાજી આબુમાં ગમે ત્યાં કુટીર નાની બનાવીને માળા લઈને શાંતિથી સુઈ રહેવાનો હક, છતાં ભગવાન કહે છે હું એ હક ભોગવવા માંગતો છું. મારો સિદ્ધાંત છે કે જીવું ત્યાં સુધી હું છેલ્લા શ્વાસ સુધી હું સમાજનું કામ કરું છું, અમારું કામ કરું. એટલા માટે એમાં જ મારી શાંતિ, એમાં જ મારી ધન્યતા છે, એમાં જ મારો આનંદ. તો હું પોતે કામ કરું છું, હજુ પણ કોઈ સ્વાર્થ નથી, કોઈ વ્યક્તિગત લાલસા કે કામના નથી, છતાં પણ લોક કલ્યાણની ભાવનાથી પ્રેરાઈને હું કામ કરું છું. તો તું તો મારા કરતા નાનો છે અને વનમાં જવાની વાત. બધા જ માણસો આવી રીતે વનમાં જશે તો ત્યાં જઈને શું કરશે? વનમાં જનારની પણ યોગ્યતા હોવી જોઈએ, એમને કાંઈ જવાય. એક ભાઈ સંસ્કૃતના પ્રોફેસર હતા મુંબઈમાં, અમે કોલેજમાં સાથે જ ભણતા, વર્ષો પછી મળેલા ને કોઈમાં નહીં ચાલ્યો ગયો. અને એ ભાઈ હતા તે પ્રોફેસર થઈ ગયા સંસ્કૃતના બોમ્બેની કોલેજ. લગભગ 12 વર્ષ થઈ ગયા. એકવાર અચાનક મને ઋષિકેશ મળી ગયા. હું ગંગા કિનારે ત્રિવેણી ઘાટ પર માતાજી સાથે જોતો હતો, મારા નિયમ પ્રમાણે સાંજના માર્ગમાં ત્યાં મળ્યા. પગે લાગ્યા, તો તમે ઓળખ્યો મને? હતું આ તમે તો પ્રોફેસર થયા છે એવું મેં સાંભળ્યું છે. તો ક્યાં બહુ સારું, તમારું જીવન પહેલેથી જ બહુ સારું પવિત્ર. આખી ગીતા એને મળી, દુર્ગા સપ્તશતીના બધા શ્લોકો મળે, કંઠસ્થ શ્રી મહિમ્ન સ્તોત્ર મળે, વિષ્ણુ સહસ્ત્ર નામ મળે, બધું જ એને કંઠસ્થ. બહુ પવિત્ર જીવન છે. મને તો હું તો સંન્યાસી થવા આવ્યો છું. તમારી સંન્યાસી ચાલો મિત્રો, અત્યારે રસ્તામાં છીએ આપણે, તમે મારે ઉતારે આવજો કાલે, હું આપીએ સમય, પછી આપણે નિરાશ. બીજું દિવસે આવ્યા શું કામ? તમારી સંન્યાસી થયું છે, તમે તો એમએ વિથ સંસ્કૃત છો અને કોલેજમાં પ્રોફેસર છો, પરણેલા છો, છોકરાઓ છે, તમારે શું દુઃખ આવ્યું કે સંન્યાસી તમારે થયું છે? એ બહુ દુપાતી છે. શું દુપાતી તમારે? તો તે દર રવિવારે અમે બધા પ્રોફેસરો ભેગા થઈએ, આજે આ પ્રોફેસર ને ત્યાં, કાલે પેલા પ્રોફેસર ને ત્યાં, રવિવારે એમ જુદા જુદા પ્રોફેસરો ને ત્યાં જમણવાર થાય. તો એક દિવસ મારે ત્યાં જમણ હતું, દૂધ પાક પૂરી પાત્રા બધા બેઠા. આમ તો મારી સ્ત્રી બહુ સારી ભોજનમાં હોશિયાર, એને ભોજન બહુ પ્રેમથી બનાવ્યું. અને પહેલા પ્રોફેસરો જમવા આવતા કાંઈ નવું નહોતું, અમે જમવા બેઠા, જમવા બેઠા. અને જ્યાં મેં ખાવાનું શરૂ કર્યું પ્રોફેસર મિત્રોની સાથે, ત્યાં જ મને ખબર પડી, કઢી મેં પહેલા પીધી, પછી દૂધ પાકું, પહેલા કઢી પી, એ કઢી પીધી તો એમાં મીઠું જ ના મળ્યું. એટલે મારી પત્નીને મેં કહ્યું કે આજે રસોઈ બનાવતી વખતે મગજ ઠેકાણે હતું, પ્રોફેસરે કેટલી ખરાબ શરૂઆત કરી. કબીર સાહેબે કહ્યું કટુક વચન મત બોલ, નાની જ વાત કરી પણ ઘણી વાર આપણે ભૂલી જઈએ. એટલે બધાની હાજરીમાં પ્રોફેસરે કહ્યું રસોઈ બનાવતી વખતે મગજ ઠેકાણે હતું. એટલે એની પત્નીને પણ કોણ જાણે તે વખતે શું કાળ ચોગડ્યું આપી દીધું, એટલે કોઈ ખાતી વખતે તમારું ઠેકાણે છે? એટલે તું શું સમજે છે? તો કે તમે શું સમજો છો? તો કે તું જાણે છે હું કોણ છું? અરે જાણું છું, પ્રોફેસર મોટા છો. એટલે જેમ તેમ બોલતા હતો એમ ને, હું પ્રોફેસર થઈ શકું પણ એ તો છોકરાઓને મારે રાખવા છે, એટલે નહીં તો એમે તો હોય ભણી છું કેમ, તમે જેટલા પ્રોફેસર. વાતનું વતે છે, આપણા મા બાળકો ઘરોમાં કેટલીક વાર આવી નાની વાતોમાં જ કરાવ, છેવટે પછી બધા ભાડા ભાઈ ઉભા થઈ જાય પણ. પ્રોફેસર કહેવા લાગ્યા વચ્ચે બે ત્રણ ભાઈઓ તમે રહો ને શાંત, સુવાને કામ ઉપાધિ, આ મીઠું ન હોય તો નાખો, પતી ગયું. તો કે નાખો એટલે એ શું સમજે છે? એના હાથ કાંઈ તૂટી ગયેલા? તો કે ભાઈ, તો તમે મારી જગ્યાએ કઢી બનાવો તો તમારા તો એકવાર ભૂલાઈ જાય તો વધારે પડે. તો કે એટલે તું સમજે છે શું બકબક કર્યા કરે? તો કે તમે શું બકબક કર્યા કરો? તો કે મારે હવે તારી કઢી ખાવી નથી, તારું ભોજન ખાવું નથી, તારા ઘરમાં રહેવું નથી, તું જાણે તારા છોકરા જાણે, હું હવે સાજુ થઈ જઈશ. વાત કેટલી થઈ પ્રોફેસરે બહુ સમજાવ્યા, પણ આ ભાઈને તે વખતે ક્રોધ એવો થઈ ગયેલો, ક્રોધ એવી વસ્તુ છે. ઉભા સરનામું એમને મારું ખબર કે હું ઋષિકેશ હિમાલય રહું છું, એટલાય વખતની ખબર. એટલે ત્યાં જઈને ગુરુ કરીએ યોગેશ્વરજીને આવી ગયા. મેં બધી વાત સાંભળી, લોકો તમારો સંન્યાસ કાંઈ શોભે નહીં, તમારો સંન્યાસ ટકે નહીં, કારણ કે કઢીનો સંન્યાસ ગણાય તમારો. એની પાછળ કંઈ જ્ઞાન નહીં, વૈરાગ નહીં, કાંઈ તપ નહીં, ભગવાનની ભક્તિ નહીં. આ કઢીના પ્રસંગથી તમારું મનનું ઉચ્ચાટન થયું, 5-15 દાડા પછી ચાલુ થઈ. આ ઉભરા ક્યાં લગી ચાલે? સ્મશાન વૈરાગ. તો કે ના, મારો પાકો છે. લોકો બિલકુલ નહીં. તમે લોકો છૂટા થઈ લાવ્યા છો? તો કે ના, હમણાં રજા લઈને આવ્યો છું. તો એટલું ડાકોનનું કામ થયું, પ્રોફેસર તરીકે રજા પર આવ્યા. બહુ વાંધો નહીં, પ્રોફેસર. હવે મને કે કોઈ એકાંત જગ્યા મારે તપ કરવાની હોય તો શું? એક ઠેકાણે મારી ઓળખાણ હતી, તેને એક જગ્યા ભલામણ કરીને મને રહેવાની બતાવી દીધી. 2 દાડા પછી પાછા આવ્યા સામાન્ય. મને કે ત્યાં નહીં આવે. લોકો શું વાત થઈ? તો કે મહંત મને ઝાડું કાઢવાનું કામ બતાવે છે. મેં ઘેર પણ ઝાડું પકડ્યું નથી. ભાઈ, આપણે રહેવું હોય તો કરવું પડશે. આ તો એમાં નહીં છે. તમારે સંન્યાસીનું જીવન જીવવું હોય તો થોડો શ્રમ કરવો પડે. તો કે હું પડશે, લોકો તો શું. મને કે બીજી કોઈ જગા બતાવો. એ 2 દાડા પછી એક બીજો આશ્રમ એમને બતાવ્યો. ઓળખાણો ગણી એટલે ભલામણ કરી એટલે કોઈએ કહ્યું, ભલે મારે ત્યારે તમને ક્યાં લે. હવે ગયા એટલે પછી 2 દાડા પછી પાછા આવ્યા સામાન. લોકો શું થયું? તો કે બહાર કુટીરમાં સાજના બેઠો તો ગંગા તરફ મોઢું રાખીને ગાયત્રી મંત્ર જપતો, ત્યાં સામેથી સાપ નીકળ્યો. મને એટલો બધો ભય લાગ્યો કે સામાન્ય સિદ્ધો અહીંયા જ આવી. સાપોલિયા તો આવા કેટલા હિમાલય મને કરો. જાઓ કરી ત્યાં. હવે ક્યાં જવાય? મને કે આ 15 દાડાથી ક્ષેત્રના અન્નક્ષેત્રના રોટલા ખાઉં છું, કાચા પાકા, પેટે દુખવા માંડ્યું છે. તમે કોઈ શું કરશો? આમાં પત્યા આવાય મળે છે? કરશો શું? તો કે બીજું શું કરવું? ઘર યાદ આવે છે. તમે તો તમારી પત્ની પાસે પહોંચી જાઓ ને ભાઈ, કાગળ લખી નાખો ને તો ચાલ્યા કરે ગૃહસ્થાશ્રમમાં. હું તો કોઈ કે, પણ હવે હું સામેથી કેમ લખું? ત્યારે સ્વીકાર કરી દેવાનો કે હું હવે આવું છું. એ તો રાજી થઈ જશે. ઘણું સમજાવ્યા, પૈસા મેં આપ્યા, અને પછી એ પાછા મોકલ્યા. ત્યાં તો ભગવા કરી નાખેલા એમણે પોતાને હાથે, ભગવા જ કરતા. પણ એટલું સારું કે એક જોડી સફેદ રાખી મૂકેલા એને. ભગવા કરી લેજો, બોરીવલી આવે તડકે. અને એને એ રીતે પછી બોરીવલી આવ્યું એટલે આ એક જોડી શૂટ હતું એ કરી દીધું. અને ભગવા હતા તે વિરાર આવ્યું એ પહેલા દરિયામાં નાખ્યું. અને પછી એની ધર્મપત્નીને ટેલિગ્રામ કરેલો, મિત્રોને ટેલિગ્રામ કરેલો, તે બધા બોમ્બે સેન્ટ્રલ સ્ટેશને રિસીવ કરવા આવેલા. અને તો કલ્પના નહીં રિસીવ કરવા આવશે. બરોબર. એ પછી ઘેર લઈ ગયા. એમ કે કેમ, તમે તો ઋષિકેશ ગયેલા? તો કે ચાલ્યા કરે, કાંઈ વાંધો નહીં, કે એ લાવો લઈ આવ્યો જીવનમાં. બધાએ પૂછ્યું કે મળવા આવ્યા છો કે રહેવા આવ્યા છો? ઘણા મળવા આવ્યા. કારણ કે ભર્તુહરી મહારાજને એમના ગુરુ ગોપીચંદે કહેલું કે તું વૈરાગી છે કે નહીં, એની કસોટી કરવા ફરી પાછો પિંગળાની પાસે જઈને ભિક્ષા માંગી લાવતા હોય છે. એમ એમ તો કોઈ ગુરુએ મોકલ્યા નથી. તો કે ના, હવે તો મારે ભૂલી છું કે જવું નથી. એકવાર ગયો, હવે હું લાવો લઈ આવ્યો. કે અત્યારે પ્રોફેસર તરીકે સર્વિસ કરું છું. હું મુંબઈ જઉં છું પ્રવચનો કરવા. ભેગા થાય છે, મળે છે, બંને ભેગા થાય છે. એમની પત્ની કે ભલું થાય પ્રભુ તમારું, આમને પાછા આવવાનું કહ્યું. તમારો તપ, તમારી નિષ્ઠા, તમારી પવિત્રતા એ પાછા આવ્યા. ઘણી વાર એમને પૂછ્યું, ચાલો હવે ક્યારે આવવું છે ઋષિકેશ? તો કે હમણાં આ જન્મમાં નહીં. આવો આનંદ ઘરનો મૂકીને ત્યાં વળી સાકુલિયાઓની વચ્ચે ક્ષેત્રના રોટલાઓ ખાવ. ત્યાગ કરવો પણ કાંઈ રમત છે? વૈરાગ જોઈએ, નિર્ભયતા જોઈએ. નિષ્ફળાનંદે નથી પૂછ્યું. વૈરાગ કરીએ કોટી ઉપાયો જી, અંતર ઊંડી ઈચ્છા રહે તે કેમ કરીને તજાયો જી, ત્યાગો ન ટકે રે વૈરાગ્ય વિના. દેશ લીધો વૈરાગ, દેશ રહી ગયો દૂર જી, ઉપર વેશ છો બન્યો માહે મોહ ભરપૂર જી, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય. વૈરાગ્યાન ન પરમ સુખસ્ય જનકમ પશ્યાન વશ્યાત્મન તચ્ચેત સ્વાસ્વાત્મ સુખાત્મ બોધ સહિતમ સ્વરાજ્ય સામ્રાજ્ય ધુક્ત. સચ્ચેત શુદ્ધ તરાત્મ બુદ્ધ સહિતમ સ્વરાજ્ય સામ્રાજ્ય શું. શંકરાચાર્ય મહારાજ કહે છે, વૈરાગ્ય જેવું સુખ આપનારું કાંઈ પણ નથી. એની સાથે જો જ્ઞાન ને ભક્તિ હોય તો માણસ શહેનશાહ બની જાય છે. પણ અઘરું છે મેળવવાનું. એટલે ભગવાન કહે છે અર્જુનને, જઈને શું કરીશ? ત્યાં કઈ લાકડશી લાડવા તારી માટે રાખ્યા છે? બધા પ્રોબ્લેમ તો ત્યાં છે. જ્યાં જાય ત્યાં પ્રોબ્લેમ્સ છે, કારણ કે પ્રોબ્લેમ્સ મનમાં પેલા છે. પ્રોબ્લેમને તો હલ કરવી જ્યાં હોય ત્યારે બધું કામ તો આ કરવાનું છે. અને એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે ભગવાનની શરણાગતિ સ્વીકારી લે અર્જુનને. હા, ગીતાનો સેન્ટ્રલ આઈડિયા ભક્તિ, એના ઉપર આપણે વાત કરી રહ્યા છીએ. આવતીકાલે આના અનુસંધાનમાં આગળ ચર્ચા કરીશું. આ શું તસ્માત સર્વેશ ઉપાધ માં અનુસ્મરણ મયિત મનોબુદ્ધિ મામે વૈશ્ય હવે મા સર્વેશ્વરી નું વચન આપે છે.
Thank you. सर्वे પશ્યંતુ માતશ્ચેદ સુખમાત્.